એમાં નીચેનો પારા છે
પેજ નંબર 22.
અબ હમ અમર ભયો ન મરેંગે.
અબ હમ અમર ભયો સૌથી મોટો ભય મૃત્યુ ભય મૃત્યુનો છે. એવો મૃત્યુનો ભય જેને છૂટી ગયો છે તેને ભય કોનો? તો એક કહે છે કે એક અજ્ઞાનનો. સંસારમાં જકડી રાખનાર સૌથી મોટું પરિબળ અજ્ઞાન છે. એક અજ્ઞાનથી નિવૃત્તિ ઈચ્છવી એ સિવાય વિચારવાની જીવને બીજી ઈચ્છા હોય નહીં. કેટલીક વખત આ વચનામૃતથી વાંચી ગયા હોઈશું, આજે વાંચવું નથી પણ તેમાં ડૂબવું છે. મુમુક્ષુ જીવને ભૌતિક ઈચ્છા કે કામના હોય નહીં, જગતના પદાર્થોની ઈચ્છા ન હોય, દુઃખ ન આવે અને સુખ મળે એવી ઈચ્છા પણ ન હોય. તેને વ્યક્તિની, વસ્તુની, પદાર્થની, સંયોગની, અનુકૂળતા વગેરે કોઈ પણ ઈચ્છા ન હોય. એક જ ઈચ્છા હોય, અજ્ઞાનની નિવૃત્તિ થવી, અજ્ઞાનથી મુક્ત થવું તે. અને ત્રીજી વાત એ છે કે એને સંસાર કારાગ્રહ લાગે. પૂર્વકર્મના બળે કદાચ કોઈ ઉદય હોય, વ્યસ્ત જીવનમાં હોય, દુકાનમાં માલ વેચતો હોય, પૈસાની લેવડ દેવડ કરવી પડતી હોય, પણ વિચારવાના જીવ મનમાં સંસાર કારાગૃહ છે એવી સમજણ દ્રઢ હોય. તમે તો મહેલમાં રહો છો, તમે બતાવો છો કે આ અમારું મકાન છે. મુંબઈમાં આવું મકાન ભાગ્યે જ જોવા મળે. નાની પુરુષ એમ કહે છે કે આના જેવી બીજી કોઈ જેલ નથી. ધનાજી કહે છે કે માં, હવે આ સંસારમાં નહીં રહેવાય. એટલા માટે નહીં રહેવાય કે પિંજરું છે, પોપટ સોનાના પિંજરામાં છે. તે રાણીને પ્રિય છે, તેની સેવા 10-20 નોકરો છે. 6 ઋતુઓના ફળો અને પિંજરામાં મળે છે. રત્નના કટોરામાં તેને ભોજન આપવામાં આવે છે. આવા પોપટની નજર જ્યારે આકાશમાં જાય છે અને પોતાના જ્ઞાતિબંધુઓ એટલે બીજા પોપટો ઉડતા હોય ત્યારે તેને થાય છે કે હું ક્યારે આકાશમાંથી ઉડું? ઉડવામાં જે મુક્તિ અને મજા છે તે પિંજરામાં નથી. ભલે આ પિંજરું સોનાનું છે અને રત્નોથી મઢેલું છે, પણ ત્યાં રત્નના કટોરા અને 6 ઋતુઓના ફળ મળે, પણ આ પિંજરું એ મોટું બંધન છે. પોપટને ત્યાં ગમતું નથી. ધન્યવાદ. તો તમને 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 કે તમને આ સંસાર ગમે છે?
બીજો પારો 23માં પાનો પર બીજો પારો.
રત્ન જડિત કો પિંજરો રે માતા, તે સુડો જાણે બંધ. કરણી તો જૈસી આપકી રે માતા, કોણ બેટા કોણ બાપ, જનની હું લેવું સંસાર ભાર. 6 ખંડનો માલિક ચક્રવર્તી હોય, જ્યારે તેને એવું લાગે કે આ સમગ્ર સંસાર એક કારાગ્રહ છે, એક જેલ છે, ત્યારે તે તેમાંથી છૂટવા મથે છે. આપણને તો જેલ સદી ગઈ છે, કોઠે પડી ગઈ છે, આપણને ગમે છે, આપણને અનંતકાળથી સદી ગઈ છે. નાની સંસારને જેલના સ્વરૂપમાં જુએ છે. સમસ્ત લોક દુઃખી તારે તેઓ હસે છે, પણ કહે છે કે લીછે, અને છતાં અંદર કાળો કેમ છે? આખો સંસાર બળી રહ્યો છે, ભયાકુળ છે, રાગ દ્વેષ બળતો છગી રહે. સ્કંદક પરિભ્રાજક ભગવાન મહાવીરને વંદન કરવા આવે છે ત્યારે ભગવાન તેમને ઉપદેશ આપ્યો. અલિતોણ ભંતે લોયે, પલિતોણ ભંતે લોયે. સંસ્થાને દાવાનળ જેવો જાણતા સ્કંદકે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. આ સમગ્ર સંસાર આધિ વ્યાધિ અને ઉપાધિના તાપથી સળગી રહ્યો છે, જન્મ મરણથી સળગી રહ્યો છે. રાગ દ્વેષના જે ફળ છે તે ફળથી આખો સંસાર બળી રહ્યો છે, વિષાદયુક્ત થઈ રહ્યો છે. એવો નિર્ણય, એવો વિચાર નિશ્ચય રૂપે જેને વર્તે છે તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. આ વિચારવાન જીવની વ્યાખ્યા થઈ. આવા વિચારવાન જીવને એક જ અજ્ઞાનનો ભય છે. તેને જ્ઞાન પ્રાપ્તિમાં જે કાંઈ અંતે મુશ્કેલી છે તે અજ્ઞાન છે. તેના સિવાય કશાનો ભય તેને લાગતો નથી, અને જ્ઞાન પ્રાપ્તિ માટે તે પોતાના જીવનમાં જાગૃત બને ને પોતાના જીવનમાંથી અજ્ઞાન દૂર થાય એ માટે પુરુષાર્થનો પ્રારંભ કરે. મુમુક્ષુ જીવ જ્ઞાની પાસે જાય છે, તેના ચરણમાં બેસે છે, ઉપદેશ શ્રવણ કરે છે.
પરમ કૃપાળુ દેવે એમ કહ્યું કે તીર્થંકરોએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. અનંત કાળમાં અનંત તીર્થંકરો થયા, આપણે પણ સતત તીર્થંકરો પાસે ગયા, તેમનો ઉપદેશ સાંભળ્યો, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. મૂઢ એટલે સમજણ વગરનો, એને દિશા સમજવી જ નથી એટલે ઉપાય પ્રવર્તી શકે નહીં. જો તમને ઈચ્છા જ ન હોય અને આ પ્રમાણે જ રહેવું હોય તો તીર્થંકરનો ઉપાય પણ ચાલી શકતો નથી. અમારી વાત તો જવા દો, એ બહુ મહત્વની વાત નથી. પરંતુ તીર્થંકર જેવાઓનો ઉપાય પણ ચાલી શકતો નથી. ફરી ફરી ઠોકી ઠોકીને કહે છે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, મોક્ષ દુર્લભ છે, તે વાત નીકળી ગઈ. પરંતુ એક વાત જરૂર આવી કે આ વાત સમજે તો જીવનો મોક્ષ સહજ છે, નહીં તો અનંત ઉપાયે પણ મોક્ષ નથી. સમજ પીછે સબ સરળ હૈ, બિન સમજે મુશ્કિલ. સમજે તો મોક્ષ સહજ છે, ન સમજે તો કઠિન લાગે. જીવનું જે સહજ સ્વરૂપ છે તે સમજવું છે, અને તે કાંઈ બીજાના સ્વરૂપની વાત નથી. પોતાનું જે સ્વરૂપ છે તે સમજવાનું છે. પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહી શકે? જો આટલી વાત સ્પષ્ટ છે તો મોક્ષ સહજ મળે તેમ છે. આટલી વાત સરળ હોય તો મુશ્કેલી ક્યાં ઊભી થાય છે? ગૂંચવાડો ક્યાં છે? પ્રોબ્લેમ પ્રશ્ન ક્યાં છે? તો વચનામૃતમાં કહે છે કે સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, તેની નિવૃત્તિ નથી થઈ, તે જ પ્રશ્ન છે.
સ્વપ્ન દશામાં જીવ ઘણું બધું જુએ છે, હું મૃત્યુ પામ્યો છું તેમ જુએ, પણ આંખ ખોલે તો ત્યારે ખબર પડે છે કે હું તો મારી પથારીમાં સૂતો છું. સપનામાં ગરમ ગરમ સુખડી પણ ખાય, વડાપ્રધાન પણ બને, અને ઘણીવાર ચપ્પણીઓ લઈને ભીખ માગી રહ્યો છું તેમ પણ જુએ, પણ તે સ્વપ્ન દશા છે, સાચું નથી. તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે પોતાપણું માને છે. આપણે બાકાત કોને કર્યો? પોતાને. આ વાત તમને નહીં ગમે. તમારે ઘેર કોઈ આવે અને પૂછે કે આ ઘર કોનું છે, તમે શું કહેશો? મારું પોતાનું છે. કોઈ કહે કે તમારું નથી તો કહેશો ને કે તારા બાપનું છે? ત્યારે મારું છે, મેં મહેનત કરી છે. એમ બીજા દ્રવ્યને સપણે માને છે, પોતાને નથી માનતો. પણ પોતાને નથી એવા બીજા દ્રવ્યને સપણે પોતાપણે માને છે, એ પ્રકારની માન્યતા તેના સંસાર. સંસાર બીજું કાંઈ નથી, આવી જ માતા, અને તે માન્યતાને ડર કરવાની કહેવાય છે. દ્રષ્ટિએ અભણ મૂર્ખ નિરક્ષર હોય તેને આપણે અજ્ઞાની કહીએ છીએ, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે બીજા દ્રવ્યોને વિશે પોતાપણું માને છે એ જ માન્યતા, તેનું નામ અજ્ઞાન. આ અજ્ઞાન નરકાદી ગતિનો હેતુ છે. તે જ જન્મ છે, તે જ મરણ છે, તે જ દેહ છે, તે જ દેહનો વિકાર છે, તે જ પિતા, તે જ પુત્ર, તે જ શત્રુ, તે જ મિત્ર ભાવની કલ્પનાનો હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આવી માન્યતાની જો નિવૃત્તિ થઈ જાય, પરમા પોતાપણાની માન્યતાની નિવૃત્તિ થઈ જાય તો સહજ.
તમે કહેશો કે આ પાંચમો આરો છે. નાની કહેશે, ભલે રહ્યો, તું આટલો કર, બીજામાં પોતાપણું માની રહ્યો છે તે છોડવા જેવું શું છે? બીજામાં પોતાપણું માન્યું છે તે પોતાને એવા પર દ્રવ્યને પોતાને માની બેઠો છે, એ માન્યતા તે જ સંસાર છે, એ જ અજ્ઞાન છે. એની નિવૃત્તિ અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધનો કયા છે? જીવ જે પોતાનો પુરુષાર્થ ગોપાવ્યા સિવાય પ્રવર્તે એ સિદ્ધ થઈ શકે તેવું છે, અને સાધના પોતે વાપરે છે તો જ સિદ્ધ થઈ શકે છે. છેલ્લી લીટીમાં પરમ કૃપાળુ દેવે બહુ સ્પષ્ટપણે કહ્યું છે, આટલો જ સંક્ષેપ, આટલી જ ટૂંકી વાત, જીવમાં જો પરિણામ પામે તો સર્વ વ્રત તપ યમ નિયમ જાત્રા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન બધું લેખે છે, નહીં તો કરવા છતાં કંઈ પણ તેણે કર્યું નથી. ગોળ ગોળ મોટું મીંડું જે કર્યું છે તેમાં શંકા નથી. છેલ્લી વાત આનંદ સંદર્ભમાં, સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે, જગતના બધા જીવોને વિષમ ભાવે તો કર્મના કારણે જ છે, વિષમ ભાવ તો બાહ્ય ઉપાધિને કારણે છે, પરંતુ નિશ્ચયની નયનની અપેક્ષા જોઈએ તો જગતમાં બધા જીવો સ્વાભાવિક છે. પણ બીજા પદાર્થમાં જીવ જો પોતાપણાનું બુદ્ધિ કરે તો પરિભ્રમણ પામ્યા સિવાય રહે નહીં. એક જ વાત ફરી ઘૂંટી રહ્યા છે, નીચ વિશે નીચ બુદ્ધિ થાય અને પર વિશે પોતાપણાની બુદ્ધિ ટળી જાય તો પરિભ્રમણ દશા ટળે. તમે ઘણી વખત પૂછો છો ને કે અમારે શું કરવું, લ્યો આ કરું, તો તુરંત કહેશો કે આ તો કેમ થાય, જો કરવું જ નથી તો પૂછો છો શું કહો, આ જન્મમાં આવતા જન્મમાં પણ કરવું તો આ પડશે. નીચ વિશે નીચ બુદ્ધિ થાય અને પર પદાર્થને પોતાના માન્ય અને પરમાં નીચ બુદ્ધિ છે તે ટળી જાય છે, પરિભ્રમણ દશા ટળે તેમાં લેશ શંકા નથી. જેના ચિત્તમાં આવું માર્ગ વિચાર અવશ્ય થયો છે તેના આત્મામાં જ્ઞાન પ્રકાશ પામે. કર્મભાવ અજ્ઞાન છે, અજ્ઞાન અંધકાર જેવું છે, જ્ઞાન થાય તો અજ્ઞાન ચાલ્યું જાય, આત્મામાં પ્રકાશ થાય. આવો પ્રકાશ જો આત્મામાં થયો હોય તો અવશ્ય જેને પ્રગટ થઈ હોય તે સાધક જ્ઞાન કેવી રીતે મેળવવું, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, શું ઉપાય, જ્ઞાન મેળવવા માટે ક્યાં જવું, શું કરવું. જેને નીચ વિશે નીચ બુદ્ધિ છે, પરને વિશે પોતાપણાની બુદ્ધિ ટળી ગઈ છે, એવી ઘટના જેના અંતરમાં ઘટી રહી છે તેનામાં જ્ઞાન પ્રકાશ પામ્યું કહેવાય. આવું જ્ઞાન જેનામાં પ્રકાશ પામ્યું હોય એવી વ્યક્તિ તેને દશાનુદશપણે અન્ય ભક્તિ કરવી અને પરમ શ્રેય છે તે પરમ કલ્યાણ છે.
બસ આટલું રાખો, પછી વધારે વિચારશું. રાખો સિંહ ઉચ્ચારણા છે 98મી ગાથા. મારા સાહેબે શરૂઆત કરતા પહેલાં જ કહ્યું બહુ જ અગત્યની છે. કોને માટે? મુમુક્ષુ માટે. મુમુક્ષુ એ વિચારણા કરવા જેવી છે, કારણ કે અહીંયા શું ભૂલ છે એ જીવને અહીંયા લક્ષ કરાવે છે. બે રસ્તા, એક રસ્તેથી કર્મભાવ, બીજો રસ્તો તે મોક્ષભાવ. આ જીવને માટે બંને રસ્તા ખુલ્લા છે, એક પણ રસ્તો બંધ નથી. જીવાત્માને અનાદિનો અભ્યાસ કર્મભાવમાં રમણતાનો છે, એ કર્મભાવના રસ્તે ચાલે છે, એને મોક્ષભાવની ખબર નથી, એ રસ્તા પર આવ્યો નથી. આ 98મી ગાથાનો હાર દાહ્યા છે. અને આમ થવાનું કારણ તો કે અજ્ઞાન. એટલે ત્રણ વસ્તુ, કર્મભાવ, મોક્ષભાવ અને અજ્ઞાન, આ ત્રણ વિષય ઉપરની ચર્ચા છે 98માં. ઘણી બધી વાત 98માં પહેલાં વિચારી, પછી 98 એકમાં પણ વિચારી, ફરી ફરીને એ જ વાત કરે છે કે જીવને અજ્ઞાનથી નિવૃત્તિ થાય તો જે ખોટા માર્ગે ચાલે છે ત્યાંથી પાછો વળે અને જ્ઞાનીઓએ બતાવેલા સાચા માર્ગ ઉપર જાય અને એમ કરીને એ જીવ મોક્ષ પામે. આ વાત કરવી છે. આપણે ઘણી વિચારણા થઈ છે, હવે આ ગાથાની લગભગ છેલ્લી વિચારણા થોડી ચાલે છે. આનંદગંજી મહારાજનું પદ સી શરૂઆત થઈ આપણી આજની, અબ હમ અમર ભયે ન મરેંગે. અબ એટલે હમણાં, હવે હવે અમે અમર થયા. એવું તો શું થયું? અત્યાર સુધી કેતો નહોતો આ જીવ, અત્યાર સુધી એનો મૃત્યુનો ભય હતો, સતત સતાવતો હતો, હવે એમ કહે છે અબ હમ અમર ભયે. એવું કંઈક જીવનમાં ઘટના ઘટી હશે માટે એ કહેતો હશે ને, મિથ્યા વચન નથી. આનંદગંજી મહારાજે કહ્યું છે હવે હું અમર થયો, હવે મને મૃત્યુનો ભય નથી. તો અત્યાર સુધી એનો અર્થ એ થયો કે અત્યાર સુધી મૃત્યુનો ભય પણ હતો અને અમર પણ નહોતો થયો. શું દશા હતી? કૃપાળુદેવે કહ્યું છે ને ભાવ મરણ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. બસ આમાં હતો, ભાવ મરણમાં હતો, એમાંથી નીકળી ગયો. ભાવથી મરણ થતું હતું. પેલું સ્થૂળ મરણ તો મરણ જ નથી, એ તો માત્ર એક દેહ બદલવાની પ્રક્રિયા છે. ભાવ મરણ એ મરણ છે સાચું. આત્માને માટેની વિચારણા કરીએ તો ભાવ મરણ સાચું છે. એ ભાવ મરણ જે છે અત્યાર સુધી થતું હતું, હવે મને અજ્ઞાન છૂટી ગયું, જ્ઞાનમાં પ્રવેશ થયો, ભાવ મરણથી હું મુક્ત થયો, હવે હું અમર થઈ ગયો, હવે મને મરણનો ભય નથી. આનંદગંજી મહારાજની આ વાત છે. સૌથી મોટો ભય મૃત્યુનો છે. એવો મૃત્યુનો ભય જેને છૂટી ગયો છે તેને ભય કોનો? તો કહે છે કે અજ્ઞાનનો. જો મૃત્યુનો ભય છૂટી ગયો તો હજી તો ક્યાંનો શેનો ભય? શેનો? જીવને મૃત્યુનો ભય છે જ નહીં, પણ પારમાર્થિક દ્રષ્ટિથી. બાકી તો જગતના પ્રત્યેક જીવને મૃત્યુનો ભય છે. મોટામાં મોટો ભય હોય તો મૃત્યુનો, પણ એ સંસારી જીવોની વાત છે. જે એમાંથી પર થયા, ઉઠી ગયા, એને એ મૃત્યુનો ભય નથી, એને અજ્ઞાનનો ભય છે. અંશે પણ એક અજ્ઞાનનો કણિયો રહી જશે તો એ મને સમયે સમયે ભાવ મૃત્યુનું કારણ બનશે. માટે એમાંથી હું નીકળી ગયો, હવે મને ભય નથી, ભય ટળી ગયો. એક અજ્ઞાનથી નિવૃત્તિ ઈચ્છવી, એ સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. કેટલી વખત આ વચનામૃત વાંચી ગયા છું, આજે વાંચવું નથી પણ તેમાં ડૂબવું છે. મારા સાહેબ શું કહે, વચનામૃત કેટલી વાર વાંચ્યું પણ હવે વાંચવું નથી, ડૂબવું છે. જેમ કોઈ સ્વિમિંગ પુલમાં નાવા તરવા માટે શીખવા જવું હોય તો સ્વિમિંગ પુલને કાંઠે ઊભો રહીએ અને ઊભો ઊભો કલાક સુધી વિચાર કરે કેમ તરાય, એની કોઈ બુકલેટ હોય તો બુકલેટ વાંચે, શું સાવધાની રાખવી, તરવા માટે થઈને શું કરવું, આવું બધું વાંચે, કલાક સુધી વાંચે, પણ પાણીમાં પગ મૂકે નહીં. અને કંઈક મને તરતા આવડ્યું, તો તરતા આવડ્યું કહેવાય? જાણ્યું કેમ તરવું એ જાણ્યું, પણ તરતા આવડ્યું નથી, બાકી છે. એમ વચનામૃત વાંચીને વચનામૃતમાં ભગવાન શું કહે છે જાણ્યું, પણ અંદરમાં ચિંતન અને મનનમાં ડૂબકી મારી નથી. એટલે કે ડૂબકી મારું છે, આજ તો હવે વાંચવું નથી, એમાં ડૂબવું છે વચનામૃતમાં. ભગવાને જે વાત કરી છે એનો સાર ગ્રહણ કરી એની અંદરમાં રમણતા કરવી છે, આ ડૂબવું છે. ચિંતન મનન નિધિ ધ્યાસન નામ ગમે તે આપો, પણ કરવાનું આ છે, આત્માએ એની સાથે એકાકાર થવાનું છે, પછી નામ ગમે તે આપો. વાંચવા માત્રથી એકાકાર નથી થવાતું, જાણકારી થાય, પણ એકાકાર થવા માટે તો અંદરમાં મનન ચિંતન ઘોલન સતત 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 કેરા જ કરે ત્યારે આ કામ ત્યારે થાય. મુમુક્ષુ યુને ભૌતિક ઈચ્છા કે કામના હોય નહીં, એ વાત કરીને કહે છે કે મુમુક્ષુના લક્ષણ કહેતા આપણે કહીએ તો એને ભૌતિક, સાચો મુમુક્ષુની વાત છે, એને ભૌતિક સુખની વાત ન હોય, ગમે પણ નહીં. એને તો એક જ કામ, એક આત્માર્થનો બીજો નહીં બનરો, મુમુક્ષુનું આ લક્ષણ. આત્માર્થીનું લક્ષણમાં જ ભગવાન કહે છે ને, કામ એક આત્માર્થનો બીજો નહીં, કાંઈ નહીં. આગળ કહે છે કે જેને વિચારવાન જીવના મનમાં સંસાર કારાગ્રહ ઝેલ છે એવી સમજણ દ્રઢ હોય. આપણને સંસારમાં આવું લાગે છે, સંસાર ઝેલ જેવું બંધન જેવું લાગે છે, કેવી મજા મજા, હરવું ફરવું, ખાના પીના હસના રોના, ખાના પીના હસના રોના, ઓર એક દિન મર જાના, આ સંસારનું સ્વરૂપ શું છે? બીજું ખાવું પીવું હસવું ને રોવું, સાતામાં હસવું અસાતામાં રડવું, અને એમ કરતા કરતા એક દિવસ આયુષ્ય પૂરું થાય એટલે મરી જાય. આ સિવાય સંસારમાં છઠ્ઠું કોઈ કામ નથી. આ પાંચ કામ કરે જીવાત્મા, એમાંથી બહાર, એટલે કારાગ્રહ જેવો લાગે ત્યારે એ જીવ એમાંથી બહાર નીકળે, પણ મજા આવતી હોય ત્યાંથી બહાર ન નીકળે. અમને તો બધું હમણાં બહુ બરાબર છે બધું, હવે પછી જોઈએ, હવે કંઈક 60-70ની ઉંમરે પહોંચે પછી ધર્મ ધ્યાન કરશું. હવે અત્યારથી હજી ઘણું બધું બાકી છે કરવાનું, છોકરાઓને પરણાવવા છે, વેપાર ધંધો બરાબર સ્થિર કરવો છે, કરો, આ મકાન નાનું છે મોટું બનાવવું છે બનાવો. આવી દશામાં આ જીવ પડ્યો હોય ત્યાં સુધી એ જીવને મુમુક્ષુ કહેવાતો નથી. ભલે લેબલ મારીને ફરીએ, મુમુક્ષુના લક્ષણની સાથે ફિટ બેસવું જોઈએ, નહીં તો એ મુમુક્ષુ કહેવાય નહીં. પછી વાત આગળ કરી છે મુક્તિની, ઉડવામાં જે મુક્તિ કે અને મજા છે તે પિંજરામાં નથી. ભલે આ પિંજરું સોનાનું છે, રત્નોથી મઢેલું છે, ભલે ત્યાં રત્નના કટોરા અને 6 ઋતુના ફળ મળે, પણ આ પિંજરું એ મોટું બંધન છે. કયું? દેહનું. આ દેહને પિંજર જેવો જેને લાગે, તો એ પિંજરમાંથી બહાર નીકળવાનું, પણ એ દેહને તો પોતા પણ એ માની લે છે, પિંજરું પોતાનું માને, જેલમાં સુખ શાંતિ આનંદ છે એને જેલ માનતો જ નથી. ખરેખર તો પ્રત્યેક જીવાત્મા જે કોઈ દેહ ધારણ કરે છે એમાં માત્ર પૂર્વકર્મની સજા ભોગવવા આ જેલમાં જ આવવાનો છે, આવે છે અને સજા ભોગવીને એમાંથી બહાર નીકળે છે. હકીકત તો આ છે, જ્ઞાન આપણા લક્ષમાં ના આવે એ જુદી વાત છે, પણ છે તો આમ જ. હવે આમાંથી ઉપાય શું? તો કે અજ્ઞાનની નિવૃત્તિ, અને અજ્ઞાનની નિવૃત્તિ થાય તો એ જીવની અંદરમાં સૌથી પહેલી શરૂઆત ક્યાં થાય? એનો રાગ ભાવ મંડે ઘટવા, એનામાં રાગ રહિત અવસ્થામાં એની રુચિ મંડે વધવા, અજ્ઞાનની નિવૃત્તિથી પહેલું કામ આ થાય છે. જો અહીંયા કહ્યું, છ ખંડનો માલિક ચક્રવર્તી હોય જ્યારે એને એવું લાગે કે આ સમગ્ર સંસાર એક કારાગ્રહ છે, જેલ છે, ત્યારે તેમાંથી છૂટવા મથે છે. અને આપણે તો જેલ સદી ગઈ છે, કોઠે પડી ગઈ છે, ગમે છે અનંતકાળનીથી સદી ગઈ છે. જ્ઞાની સંસારને જેલના સ્વરૂપમાં જીવે છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ચારે કોર દુઃખથી પીડાતા લોકો જોવા મળે છે, હસે છે, બોલે છે, લીલા લહેર છે એમ કહે છે, છતાં અંદર કાળો કેર છે. આ સંસારનું સ્વરૂપ જ્ઞાનીની દ્રષ્ટિએ અને આપણી દ્રષ્ટિએ એટલે સંસારીની દ્રષ્ટિએ, સંસારીની દ્રષ્ટિએ મોજ મજા આનંદ, અને જ્ઞાનીની દ્રષ્ટિએ કારાગ્રહ જેલ. કાં તો જ્ઞાની ખોટા ને કાં આપણે ખોટા, નક્કી આપણે કરવું કોણ ખોટું ને કોણ સાચું. વિવેક બુદ્ધિ વાપરીએ તરત લક્ષ્ય આવશે, અત્યાર સુધી આપણે આ ભૂલો જ કરી છે અને એનું કારણ પણ આપણું અજ્ઞાન છે. જીવને રૂચે નહીં, પોતાની મૂળ દશામાં હોય જીવ તો એને રૂચે નહીં, પણ અજ્ઞાનતાને કારણે આંતરો પડી ગયો છે એટલે એને ભ્રાંતિ થઈ છે કે અહીંયા સુખ છે. જેમ સ્વપ્નની અંદરમાં રાજા થયો અને એને ભ્રાંતિથી કહો હો હું તો કહું એમ થાય છે, જુઓ તો ખરે એક પાણી માગો તો દૂધ હાજર થાય છે. નોકર ચાકર ધન ધાન્ય શું નથી, મેલ મોલત, પણ કહેનું સ્વપ્નમાં. જેવી આંખ ખુલી તો જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ દેખું, નરસિંહ કહે છે ને. જાગ્યો જાગૃત એટલે મોહ નિદ્રામાંથી જાગૃત થાય એની વાત છે. જાગીને જોઉં તો જગત આ જગતમાં કાંઈ દેખાતું નથી મોહ નિદ્રામાંથી નીકળો તો, અને ઊંઘમાં એટલે મોહ નિદ્રામાં સૂતો છે ત્યારે અટપટા ખેલ દેખો, કેવા મજા આવે એવા ખેલ. આ દીકરો મારો ને વેવાય મારા, આ મકાન બંગલો મારો ને, આ સત્તા મારી, ભગવાન જાણે. તો આ જીવનું અજ્ઞાન છે. સંસાર કે છે દાવાનળ, બીજે એક ઉપમા આપી, સંસારને દાવાનળ જેવો જાણતા કોણે સ્કંદકે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા કોણે લીધી? સ્કંદકે, અને ભગવાન પાસે લીધી. દીક્ષા શબ્દ ખબર? દીક્ષા શબ્દ લગભગ ખબર જ હોય, જો કે દીક એટલે દિશા, દીક દિશા સંસ્કૃત શબ્દ છે, એના પરથી દીક્ષા છે. દિશામાં દિશા તરફ વળ્યો, સાચી દિશા તરફ વળ્યો એનું નામ દીક્ષા. પછી એ જૈનની હોય, વેદાંતની હોય, બૌદ્ધની હોય, ગમે તેની હોય, સાચી દિશામાં પોતા તરફ અંદરમાં વળ્યો એ દીક્ષા. કપડાં બદલાય એટલે દીક્ષા નથી, સમજી લઈ. બહુપતી બાંધીને જરો રજોણ વાસમાં લઈને ફરવા માંડ્યા એ દીક્ષા નથી. અંદરની દિશામાં અંદર વળે છે, સાચી દિશામાં વળ્યો એ દીક્ષા છે. દીક્ષા ગ્રહણ કરી, આ સમગ્ર સંસાર આથી વ્યાધિ ઉપાધિના તાપથી સળગી રહ્યો છે, જન્મ મરણથી સળગી રહ્યો છે, રાગ દેશના જે ફળ છે તે ફળથી આખો સંસાર બળી રહ્યો છે. આ રાગ અને દ્વેષ સિવાય આ જીવ કરતો જ નથી કાંઈ. સંસારી જીવની પાસે બે જ કામ છે, નિમિત્ત ને જેવું સામે આવે છે ઉદય, નિમિત્ત કર્મ જે કહો તે, એના પર લક્ષ કરી કાં તો એનામાં રાગ કરે ને કાં દ્વેષ કરે, શુભ અથવા અશુભ ભાવનું જ પરિણતિ ચાલે છે, એમાંથી એ મુક્ત થતો નથી. અને એ બેમાંથી એક માર્ગ મોક્ષના નથી. એ રાગ કરે તોય નહીં, ગૌતમ સ્વામી માહિર માટે રાગ કરે તો પણ નહીં, પ્રશસ્ત હોય તો પ્રશસ્ત, પણ રાગ કરવાની આજ્ઞા નથી, મોક્ષનું કારણ નથી. એટલે વિતરાગ શબ્દ આવ્યો, રાગ રહિત અવસ્થા, પરિપૂર્ણ રાગ રહિત અવસ્થા થાય તો જ આ જીવ મોક્ષનો માટેનો અધિકારી બને. કેવળ જ્ઞાને મોક્ષનો અધિકાર છે, અને મોક્ષની પ્રાપ્તિ સિદ્ધપદમાં છે. પણ કે અધિકારી બને છે ત્યાં કેવું, ત્યાં જ્યાં રાગ નથી દ્વેષ નથી, એટલે એને આપણે કહીએ છીએ વિતરાગ પરમાત્મા, એને પરમાત્માની ઉપમા આપીએ છીએ. જાણીએ એક એક શબ્દ ઉપર થોડો સૂક્ષ્મતા જાય ને તો આપણે અંદરથી ભાવ આખા સ્ફુરાયમાન થાય અંદરથી. ઓહો હો, વિતરાગનો આટલો મોટો મહિમા, સર્વથા રાગ રહી, ક્યાંય રાગ નહીં. તો કે હા, ક્યાંય રાગ નહીં, ઘર કુટુંબ સંસાર નહીં, દેહ પ્રત્યે પણ નહીં. દેહમાં થવું હોય તો થાય, ભલે ને કાનમાં ખીલા ઠોકાય કોને, મને નહીં દેહને. આ સ્પષ્ટ પરિણતિ અંદરમાં, એ રાગરહિત અવસ્થા છે, એને વિતરાગ કહેવાય. આ વિચારવાન જીવની વ્યાખ્યા છે. આવા વિચારવાન જીવને એક અજ્ઞાનનો ભય છે, તેને જ્ઞાન પ્રાપ્તિમાં જે કંઈ અંતરાય મુશ્કેલી છે તે એક જ, અને તે કયું? અજ્ઞાન. જ્ઞાન પ્રાપ્તિમાં જીવને કંઈ પણ, જેમ આપણને પેલું દ્રષ્ટાંતથી ગઈકાલ જોયું હતું ને, કે વિવેકાનંદનું દ્રષ્ટાંતથી આપણને કહ્યું હતું, અંધારું અંધારું ઉલેશવાથી ન જાય, પણ એક જ્યોત, એક પ્રકાશની જ્યોત અંધકાર એની મેળે ચાલ્યું, આપોઆપ ચાલ્યું જાય. એમ જ્ઞાનની જ્યોત પ્રગટે અને અજ્ઞાન આપોઆપ ચાલ્યું જાય. અજ્ઞાનને કાઢવા માટે કાંઈ મહેનત કરવાની નથી, ભલે રહ્યું અનાદિનું છે, ભલે રહ્યું અનાદિનું, આ ક્ષણે નીકળી જાય જ્ઞાનની પ્રાપ્તિ થાય તો. અને જ્ઞાન પ્રાપ્તિ ભગવાન કહે છે કે જ્ઞાનની એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, જો જીવ બરાબર એનો પુરુષાર્થ સાચી દિશાનો અને પ્રચંડ પુરુષાર્થ હોય તો સમય માત્રમાં જ્ઞાન પામે, સમય માત્રમાં જ્ઞાન પામી શકે આ જીવ. કારણ કે એનું પોતાનું જ સ્વભાવ છે, પોતાનું સ્વરૂપ છે, એ પોતે જ્ઞાન ગુણ ધરાવે છે, માટે એને જ્ઞાન ક્યાંય બહારથી લેવાનું નથી, ખરીદવાનું નથી, કોઈની કૃપાથી મેળવવાનું નથી, અંદરથી ઉઘાડા જ કરવાનો છે માત્ર. તો શું છે, દરવાજા બંધ છે ને ખોલી નાખો, પછી ગયું. અજ્ઞાનરૂપી દરવાજા છે ને ખોલી નાખો તો જ્ઞાન જ છે, આટલી જ વાત છે. અજ્ઞાન એક જ જે છે મુશ્કેલી, તેના સિવાય કશાનો ભય તેને લાગતો નથી. અને જ્ઞાનમાં પ્રાપ્તિ માટે તે પોતાના જીવનમાં જાગૃત બને ને પોતાના જીવનમાંથી અજ્ઞાન દૂર થાય એ માટે પુરુષાર્થનો પ્રારંભ કરે. જ્ઞાન પ્રાપ્તિ માટે શું કહ્યું, કેટલા શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન પ્રાપ્ત થાય, આવ્યું કંઈ? કેટલા શાસ્ત્રોનું શ્રવણ કરે, કેટલા વ્યાખ્યાનો સાંભળે, કેટલા સ્વાધ્યાય સાંભળવા જાય, કાંઈ આમાં આપતું નથી. એક જ કારણ, આમાં એક જ શરત મૂકી, શું મૂકી? જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાના જીવનમાં જાગૃત બને, જાગૃત અંદરથી પોતે જાગવાનું છે, જગતને જગાડવાથી કામ નહીં થાય, પોતે જાગવાનું છે. જાગૃત બને ને પોતાના જીવનમાં અજ્ઞાન દૂર થાય એ માટે પુરુષાર્થનો પ્રારંભ કરે. એ પુરુષાર્થની અંદરમાં શું કરવાનું છે, તો કે જ્ઞાનની પ્રાપ્તિ જ્યાંથી થતી હોય એનો સંગ કરવો. એની અંદરમાં સત્પુરુષ આવે, સતદેવ આવે, સદગુરુ આવે, સત્શાસ્ત્ર આવે, આ બધા જ્ઞાનના પ્રાપ્તિના સાધનો છે. એમાંનું જે એને રૂચે, જરૂર નથી બધાય, કોઈ પણ એક રૂચે, એની ધર્મમાં એ લીનતા કરી અને આગળ વધો જાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે કે છે, મમોક્ષુ જીવ જ્ઞાની પાસે જાય, તેના ચરણમાં બેસે અને ઉપદેશ શ્રવણ કરે. બસ આ અજ્ઞાન નિવૃત્તિનો ઉપાય. અને અજ્ઞાનની નિવૃત્તિ થઈ, જ્ઞાનની પ્રાપ્તિ થઈ, પછી એ સર્વથા નિર્ભય થયો. મૃત્યુનો ભય ગયો, પરિભ્રમણનો ભય ગયો, કર્મબંધનો ભય ગયો, બધા ભય ગયા. કેવળ પોતે પોતાનામાં, પોતે પોતામાં, અન્યત્ર ક્યાંય નહીં, પોતે પોતાનામાં, એ જ જ્ઞાનની પ્રાપ્તિ સાચી છે. તીર્થંકરોએ ફરી ફરી જીવને ઉપદેશ કર્યો છે. અનંતકાળમાં અનંત તીર્થંકરો થયા, આપણે પણ તીર્થંકરો પાસે ગયા, ઉપદેશ સાંભળ્યો, પણ જીવ દિશામૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ભગવાન બતાવે કે આ દિશા તારે જવાની છે, પણ જીવને પોતાનો સ્વચ્છંદ છે. એમ કે છે કે મને તો આ દિશામાં અત્યાર સુધી હું અનાદિથી ચાલ્યો આવું છું, મને તો અંદરમાં આનંદ છે, સુખ છે. ભગવાન તમે વળી મને નવી દિશા બતાવો છો. અહીંયા આ મૂઢતા છે, જીવની મૂઢતા છે. કારણ કે પોતે જે અનુભવ કર્યો છે એ સત્ય છે એવો અંદરમાં અહંકાર છે, એ અહંકાર વેધે છે. એટલે જ્ઞાનીની સન્મુખ થાય તો પણ જ્ઞાનીની આજ્ઞામાં ન જાય, એને સન્મુખ થાય આજ્ઞામાં ન જાય, રોકાય ત્યાં એને પોતાનો અહંકાર આડો આવે કે અત્યાર સુધી મેં આ કર્યું શું, બધું મેં સમજણ વિના કર્યું હશે અને મને તો પરિણામ પણ જોવા મળ્યું છે. જે કાંઈ કર્યું એને કારણે મને લીલા લહેર છે, ધન સંપત્તિ સત્તા બધું છે, શું નથી. એટલે એને ત્યાં એ દિશામૂઢ શબ્દ વાપરો, ખોટી દિશામાં મૂઢતાને કારણે એ રીચો પીચો રહે છે. અને સાચી દિશા જે મળે છે, જોવા મળે છે, બતાવે છે જ્ઞાની, ત્યાં જવા માટે તૈયાર થતો નથી, તત્પર થતો નથી. એટલે જ્ઞાની પણ કહે છે, હથિયાર હેઠા મૂકી દે છે કે જીવ જ્યાં દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. જ્ઞાની ગમે એટલો પ્રયત્ન કરે પણ જીવને દિશામૂઢ રહેવું છે ત્યાં શું થાય. મૂઢ એટલે સમજણ વગરનો, દિશા સમજવી જ નથી એટલે ઉપાય પ્રવર્તી શકે નહીં. જો તમને ઈચ્છા જ ન હોય અને આ પ્રમાણે જ રહેવું હોય તો તીર્થંકરોનો ઉપાય પણ ચાલી શકતો નથી. હવે તો આના પૂરેપૂરું કહી દીધું ને, તીર્થંકર એટલે સર્વજ્ઞ, એનાથી તો વિશેષ કોઈ મોટા જ્ઞાની નથી. એ જ્ઞાની પણ તમને તમારી ઈચ્છા નહીં હોય અને તમે એમાં પ્રવર્તી એના માર્ગને અનુસરવા નહીં ઈચ્છતા હો તો એ પણ તમને અજ્ઞાન દૂર કરવામાં સહાયક બની શકે નહીં. બંને વસ્તુ જોઈએ. એક સામાન્ય દ્રષ્ટાંતથી જોઈએ કે કૂવામાં પડેલો, ભૂલથી કૂવામાં પડી ગયો છે, હવે એને ઉપરથી કોઈને દયા આવી, ખબર પડી, અવાજ સાંભળો મને બચાવો, તો ઉપરથી કોકે દોરડું અંદર ઉતાર્યું કે ભાઈ આ દોરડું પકડ અને ઉપર આવો. તો કે એમ નહીં, દોરડું તો મેં પકડું પણ ઉપરવામાં હું શું, તમે મને ખેંચો, હું કાંઈ મહેનત ન કરું. અરે દોરડું પકડવાની મહેનત ન કરું, નહીં તો હવે ખરેખર પ્રક્રિયા શું કરવી પડે કે જેવું દોરડું હાથમાં આવે એટલે દોરડું મજબૂત પકડવું પડે અને કૂવાની દિવાલનો જે છે એનો સહારો લઈ અને એક એક પગ આમ આમ છે ને એના પર પોતે ભાર મૂકીને પોતે ઉપર ચડવાનો પ્રયત્ન કરે. ભલે એની દોરડું ઉપરથી ભેગું, એ પણ મહેનત કરે છે, એ પણ મહેનત કરે છે દોરડું ખેંચવાની, પણ આને પણ મહેનત કરવી પડે દોરડું પકડવાની અને એ દિવાલ ઉપર ચડવા માટેના જે પુરુષાર્થ. તો બંને કામ થાય તો એ ઉપર આવે, નહીં તો ખાલી દોરડું ફેંકનારો એને કૂવામાંથી બહાર કાઢી શકે નહીં. એવી વાત છે. અહીંયા જ્ઞાની આપણને જ્ઞાન આપે પણ આપણે જ્ઞાનને પકડીએ તો ને, આપણે તો કહીએ અમારે કાંઈ કરવું નથી, જે કરવું હોય તમે કરો, અમારે મહેનત કરવી નથી. તો ભગવાન કહે છે એવી મારી પાસે કોઈ જોગવાઈ નથી કે હું તને હાથે હાથ પકડીને ખંભે બેસાડીને મોક્ષમાં શિથિલા પર મૂકી જાઉં એવી કોઈ વ્યવસ્થા નથી. અમે તો તને શિથિલા પર જવાનો રસ્તો બતાવીએ, અમે અમારે રસ્તે તું તારે રસ્તે, જવું ન જવું તારી ઈચ્છાની વાત છે. અહીંયા મૂઢ શબ્દ વાપર્યો છે ને સમજવાનો, આ મૂઢતા છે એને કારણે આ જીવ કંઈ જ્ઞાનીની વાત સાંભળવા તૈયાર નથી. આ મુશ્કેલી છે. સમજ પીછે સબ સરળ હે, બિન સમજ એ મુશ્કેલ, કૃપાળ દેવનું વચન છે ને કાવ્યમાં. સમજે તો મોક્ષ સહજ છે, ન સમજાય તો કઠિન. જીવનું જે સહજ સ્વરૂપ છે તે સમજવું, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી, પોતાનું જે સ્વરૂપ છે તે સમજવાનું છે. પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહી શકે, જો આટલી વાત સ્પષ્ટ છે તો મોક્ષ સહજ મળે છે. કૃપાળ દેવના વચનમાંથી જ આ વાત લીધેલી છે. જીવને પોતાના સ્વરૂપમાં જવું છે અને એને મુશ્કેલી લાગે છે. ખરેખર તો પોતાના સ્વરૂપમાં જવા જીવો સરળમાં સરળ બીજું કાંઈ નથી આ જગતમાં, જો સાચું માને તો. સાચી દ્રષ્ટિ એક વખત આવે તો પોતા, કારણ કે અમારે કાંઈ નથી કરવું, આંખ બંધ કરીને પોતાના સ્વરૂપની અંદરમાં બધું જગતનું વિસ્મરણ સતના ચરણમાં, જગતનું વિસ્મરણ સતના ચરણમાં. જેવો જગત આખું ભૂલવી ગયો તો પોતે પોતાના સ્વરૂપમાં છે, જાય ક્યાં. આ જીવને ઉપયોગ તો ક્યાંક ને ક્યાંક પ્રવર્તાવો જ છે. અત્યાર સુધી બહારમાં પ્રવર્તે છે, એને બહારમાં પ્રવર્તતો ઉપયોગ બંધ કર્યો તો પોતાના સ્વરૂપમાં સહેજે ઉપયોગ જવાનો છે. એને કાંઈ મહેનત નહીં કરવી પડે, એને કોઈને પૂછવા જવાની જરૂર. આપણે આપણા આત્મામાં જવું હોય, આપણા સ્વરૂપમાં જવું હોય તો કોઈને પૂછવાનું છે, કોઈની પરમિશન લેવાની, કોઈ પાસપોર્ટ પરમિટ વિઝા કાંઈ છે વ્યવસ્થા, અંદરમાં આપણે આપણી રીતે જવાનું છે, ટિકિટ લેવાની કાંઈ છે, માત્ર સ્વરૂપમાં જવાનું. અરે આ દેહ અને ઇન્દ્રિયોની મદદની પણ જરૂર નથી, માત્ર પોતાની સમજણ અને જે એનો પોતાનો સહજ જ્ઞાન ગુણ છે આ આના આધાર ઉપર એ પોતાના સ્વરૂપની અંદરમાં જાય, સ્થિર થઈ જાય, કામ પૂરું થઈ ગયું, બીજું ખોટું કરવાનું છે. પોતાના સ્વરૂપની અંદરમાં અને ક્રમે કરી અને વધતો જાય વધતો જાય સ્વરૂપની બહારમાં. તો કૃપાળદેવ કહે કે અમે તો બહુ બહુ યાદ કરીએ તો દેહધારી છે એવું યાદ આવે. તો કઈ દિશામાં ગયા છે? આપણા જેવા જ નહોતા, આપણા જેવા જ હતા. વેપાર વ્યવહાર સંસાર ઘર બધું હતું, શું નહોતું, અને છતાંય આ અવસ્થા અમને પ્રાપ્ત કરી. આમાં રહીને, આપણા જેવી અવસ્થામાં રહીને એમણે આંતરિક અવસ્થા આ પ્રાપ્ત કરી. એટલા બધા આત્માની સાથે એકાકાર છે કે બહારમાં ઉપયોગ જોડવો પડે તો ખબર પડે કે ઓ હું તો આ દેહધારી છું, નહીં તો એ પણ યાદ ના આવે. હવે આ અવસ્થા જ્ઞાનીઓ પોતાના જીવનમાંથી જે પ્રાપ્ત કર્યું એ આપણી સમક્ષ મૂકે છે. કરુણાભાવ છે, એની બીજી કોઈ અપેક્ષા નથી, પણ જો સમજીએ તો થાય, વિચાર કરવો પડે. એમ પછી અહીંયા સ્વપ્ન દશાની વાતમાં આગળ મહારાજ સાહેબ કહે છે, સ્વપ્ન દશામાં ઘણું બધું જોવા મળે, મૃત્યુ જોવે, ગરમ સુખડી ખાતો એવું જોવે, ભીખ માગતો એવું પણ જોવે, પણ કાંઈ સાચું નથી. શુભ કે અશુભ કોઈ પણ પરિણામ સ્વપ્નની અંદરમાં જાણેલા તે કંઈ પણ સત્ય નથી, એ બધું ખોટું છે. એ શું કહે છે? અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્ય વિશે પોતા પણ માને છે. આપણે બાકાત કોને કર્યો? પોતાને. આ વાત તમને નહીં ગમે, તમારા ઘર ઘેર કોઈ આવીને પૂછે કે આ ઘર કોનું છે તો શું કહેશો? મારું છે. કોઈ એમ કહે તમારું નથી તો તરસ કહેશો ને કે તારા બાપનું છે ત્યારે? મારું છે, મેં મહેનત કરી છે. એમ બીજા દ્રવ્યને સ્વપણે માને છે. કેટલી દ્રઢતા છે! પરદ્રવ્યને પોતાપણાની માન્યતા, મારું છે નહીં, મારું જ છે. મારું નથી તો શું તમારું છે? હા, એવી દ્રઢતા. હવે આ દ્રઢતામાંથી આ જીવને મુક્ત કરવાનો છે અને પોતે જ પોતાને મુક્ત કરવાનો છે. પોતાને નથી માનતો પણ પોતાના નથી એવા બીજા દ્રવ્યને સ્વપણે પોતાપણે માને છે, એ પ્રકારની માન્યતા, તેનું નામ સંસાર. સંસાર બીજું કંઈ નથી, આવી જે માન્યતા અને તે માન્યતાને દૃઢ કરનાર પરિબળ તેને કહેવાય છે અજ્ઞાન. જે કંઈ આખી ઇમારતનું ચણતર અજ્ઞાનના પાયા ઉપર છે, આખો સંસાર ઉભો છે અજ્ઞાનના પાયા ઉપર. એક અજ્ઞાન ટળી ગયું, એનો સંસાર ગયો અને એનો મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ ગયો. બસ આટલું જ માત્ર કરવાનું. એક સંસારમાં કેટલી બધી મહેનત કરીએ જન્મથી લઈ અને અત્યાર સુધી કેટલી કેટલી મહેનત આપણે કરી છે એનો વિચાર કરજો. કેટલી મહેનત કરી હશે, કંઈ ભણવામાં મહેનત, સંસારમાં એટલે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો હોય એને માટે મહેનત, પ્રવેશ કર્યા પછી એને સાચવવા મહેનત, પછી સંતતિ એને સાચવવાની મહેનત, સંપત્તિ એને સાચવવાની મહેનત, પ્રાપ્ત કરવાની મહેનત, કેટકેટલી મહેનત કરીએ એવું આમાંની કાંઈ કરવાનું નથી. પોતાના સ્વરૂપમાં જવામાં કાંઈ રોકાવટ નથી. પણ જીવે કે ઉપર કીધું ને દિશામૂઠ, દિશામૂઠ જે રહેવા માગે છે મુશ્કેલી આજ છે. પછી આગળ વાત કરે છે કે જીવને જ્યારે કંઈ કરવું નથી ને ત્યારે કંઈક બીજો આશ્રય લે. એટલે કે તમે કહેશો પાંચમો આરો છે, નાની કે ભલે રહ્યો આટલું તો કર, બીજામાં પોતા પણ માને રહ્યો એ તો છોડ, પાંચમા આરામાં પારકાને પોતાના મહિના છે એ માન્યતા ફેરવવામાં ક્યાંય પાંચમો આરો આડો આવે? આ પાંચમો આરો છે એ માન્યતા અમારે ન થાય, કોઈ પ્રતિબંધ છે કોઈનો? સરસ વાત છે. બીજામાં પોતાપણું માની રહ્યો છે એ તો છોડ, છોડવા જેવું શું છે? બીજામાં પોતાપણું માન્યું છે તે બીજાને ન જ છોડવાનો, બીજામાં પોતાપણાની માન્યતા છે એને છોડવાના છે. બીજાને ધક્કો નથી મારવાનો કે તમારા કારણે મારો સંસાર વધી ગયો, જવા દો. હા, થાય એવું જરૂર નથી. પોતાપણાની માન્યતા કાઢવાની છે. બીજામાં પોતાપણું માન્યું છે તે પોતાના નહીં એવા પરદ્રવ્યને પોતાના માની બેઠો છે, એ માન્યતા, એ જ સંસાર છે, એ જ અજ્ઞાન છે. એની નિવૃત્તિના અર્થે સત્સંગ, સત્પુરુષ આ વગેરે બધા સાધનો છે. સત્સંગ, સત્પુરુષ બધા સાધનો, ઉત્તમ સાધનો છે. જીવ જો પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો એ સિદ્ધ થઈ શકે એવું છે. કેટલી ઊંચી વાત કરી ને, સૌથી ઉત્કૃષ્ટ અવસ્થા છે સિદ્ધની, આત્માની. તો કે એ સિદ્ધ પદની પ્રાપ્તિ થાય એવું છે. પુરુષાર્થને ગોપવ્યા વિના પ્રવર્તાવે તો, અને સાધનો પોતે વાપરે તો જ સિદ્ધ થઈ શકે. અને છેલ્લે પરમ કૃપાળુ દેવ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આટલો સંક્ષેપ, આટલી ટૂંકી વાત, જીવમાં જો પરિણામ પામે તો તે સર્વ વ્રત તપ યમ નિયમ જાત્રા ભક્તિ શસ્ત્રગ્રહણ બધું લેખે છે. જો લેખે શબ્દ વાપરો, આ જે કંઈ કરો એનું પરિણામ છે, નહીં તો પરિણામ નથી. આટલો સંક્ષેપ કરે, અજ્ઞાનને કોઈ પ્રકારે અજ્ઞાનમાંથી નિવૃત્ત થવાનો પુરુષાર્થ કરે, અને પછી જો આ જપ તપ બધું કરે તો એનું પરિણામ આવશે, નહીં તો ગતાનું ગત, ગાડારિયા પ્રવાહની જેમ કોઈ કરે છે માટે હું કરું છું, તો એ પ્રકારે કરવાથી તો એનું કંઈ થાય નહીં. લેખે શબ્દ છે. કૃપાળદેવ એક જગ્યાએ 165માં સરસ એક વાક્ય કીધું છે, આવું જ કીધું છે, સ્વભાવભાઈનો પત્ર છે 165. હું ધારું છું કે, પોતે કહે છે, હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. આ સંસારમાં રહ્યા છતાં, ગૃહસ્થવાસમાં રહ્યા છતાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધીની મહેનત કરેલી અલેખે નહીં જાય. અર્થાત અવસ્થ અવશ્ય કાર્યકારી થશે. એનો અર્થ એ છે કે આ ગ્રહસ્થાશ્રમમાં હું ને તમે બે છીએ, સ્વભાગભાઈ ઉપર લખ્યું છે, હું ને તમે બે છીએ તો પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધીની મહેનત કરશું તો ચોક્કસ પરિણામ આવશે. અને એની સાથે આપણને એક સ્મરણમાં આવે એવી વાત છે કે સ્વભાગભાઈનો જ્યારે દેહ છૂટવાનો હતો ત્યારે એક બે દિવસ પહેલાં એના પરિવારના સભ્યોને એમણે કીધેલું, એટલે પરિવારના સભ્યો એમ કહેતા હતા કે તમારી કંઈક છેવટની દશા જો અમને કંઈ કહી શકાય હોય તો કહેજો. ત્યારે સ્વભાગભાઈ કીધું હતું કે જો છેવટની કોઈ મને થોડોક સમય મળશે અને એ સમયે જો પણ મને કેવળ જ્ઞાન થયું હશે તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ હું તમને કહી જઈશ. ખ્યાલ આવે છે કેવી ભાવના હશે? છેવટની સ્થિતિમાં પણ દેહ છૂટતી વખતે એક થોડા સમય માટે, અલ્પ, એકદમ અલ્પકાળ માટે પણ મને એમ થાય કે આ કેવળ જ્ઞાનનું આ સ્વરૂપ છે તો હું તમને કહી જઈશ કે કેવળ જ્ઞાન આવું છે. ઓલા લોકોને ભાવના હતી ને, અમને બાપાને પણ એવો ભાવ હતો કે હું છોકરાઓને એટલું તો સમજાવું પરિવારના જનોને, તો કે ભાવના કેવી લઈ. જોકે એ ક્ષણ ન આવી, એને સમય ન મળ્યો એ જુદી વાત છે, પણ લગભગ કેવળ જ્ઞાનની ભૂમિકાએ એ પુરુષ પહોંચેલા છે. સ્વભાગભાઈની વાત કરું છું, કૃપાળુદેવની વાત તો જાણીએ છીએ, પણ એ પણ છે, એનું પ્રમાણ પણ આ જ પત્રમાંથી મળે છે. 165માં થોડું પ્રમાણ મળે છે. 165નું પત્ર છે 1947 કારતક મહિનામાં લખાયો છે, અને 1946 ભાદરવા મહિનામાં સ્વભાગભાઈની સૌથી પહેલી મુલાકાત થઈ છે. કોની? સ્વભાગભાઈની સૌથી પહેલી મુલાકાત કૃપાળુદેવની સાથેની એ ભાદરવો મહિનો 1946. વચ્ચે હવે ભાદરવો ને આસો 2 મહિના ગયા. 2 મહિના પછીનો આ પત્ર છે, કારતક મહિના સુદ 5મનો 2 મહિના પછી લખાયેલો આ પત્ર. એમાં સ્વભાગભાઈને એમણે શું લખ્યું છે? કેવલ બીજ સંપન્ન. સ્વભાગભાઈને ઉદ્દેશીને શું કહ્યું? કેવલ બીજ સંપન્ન. કેવલનું, કેવલ જ્ઞાનનું બીજ શું છે? સંકિત. હજી કૃપાળુદેવને મળ્યા 2 મહિના થયા છે અને એમ કહે છે કે તમે સંકિત ધારી છો, અને એ સંકિતી આત્માએ આ 47-53 6 વર્ષ સુધી એની દશા આગળ લઈ જવામાં જે કંઈ થયું તે કર્યું. ગુણસાનેકની ઘણી રીતે કહો તો ભલે, અને કોઈ સાધકની અવસ્થાએ કહો તો ભલે, જે કહો તો ભલે, એ પુરુષ એમ કહી શકે કે મને છેવટની સ્થિતિમાં કેવળ જ્ઞાનનો જો અનુભવ થશે તો હું તમને કહી જઈશ, એટલું એમનો ઉઘાડ હતો એ કહી શક્યા. બાકી કોની શક્તિ છે કહી શકે? બોલો, માથે આવા સમર્થ પુરુષનો એ સાથ હતો, અને એના દ્વારા જે પ્રાપ્ત કર્યું એના આધાર ઉપર આમ મગરૂથી કહે છે કે હું આ કહી શકીશ, કેવા શત્રુ હું ચોક્કસ કહીશ. એ ભૂમિકા અદ્ભુત હતી, અદ્ભુત હતી. અને આગળ એક બે વાક્ય બીજા પણ એવા સાહેબ કૃપાળદેવે લખ્યા. કૃપાળદેવ કોઈની ખુશામત નથી કરતા, પણ છતાં શું લખ્યું, આપના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે. કોના? સૌભાગભાઈના. સૌભાગભાઈના પ્રતાપે અત્યારે આનંદ, સૌભાગભાઈને કારણે કૃપાળદેવને આનંદ વર્તે છે. અને પછી શું કહે છે, પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. પ્રભુ, હવે આપણે કેટલો વિરોધાભાસ લાગે, પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે, તમારા પ્રતાપે આનંદ અને પ્રભુને પ્રતાપે ઉપાધિ. સમજાય છે? પ્રભુ કહેતા કર્મની વાત છે અહીંયા, કે અમારા ઉદય કર્મના કારણે અમને ઉપાધિ છે. પણ જ્યારે અમે તમને મળીએ છીએ ને તમારું સ્મરણ થઈ આવે છે ત્યારે ઉપાધિ એક બાજુ ચાલી જાય છે. ત્યારે અમે કર્મના સામું જોતા નથી, અમે તમારી પાસેથી વિશ્રામ લઈએ છીએ. લખ્યું છે કે વિશ્રામ, તમારા સત્સંગમાં અમને વિશ્રામ પ્રાપ્ત થાય છે. કઈ ભૂમિકા હશે આ સૌભાગભાઈની, વિચારીએ. અહીંયા જ્ઞાની પુરુષોની વાતો બહુ જ સૂક્ષ્મતામાં જઈએ તો અંદરથી આપણને આનંદ 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 ઉભરા આવે એવી બધી વાતો હોય છે એની અંદરમાં. એટલે કહેજો અહીંયા કે બધું લેખેલા છે, શાસ્ત્ર જ્ઞાન બધું લેખેલા, નહીં તો ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો લેખે નથી, કારણ કે અજ્ઞાનની નિવૃત્તિ નથી. જ્ઞાન માહિતીરૂપ બની રહી ગયું, પરિણમન ન થયું. તો જ્ઞાનનું જો પરિણમન થાય તો કે છે બધું લેખે છે. બધા સાધન તો કામમાં આવ્યા એમ કહેવાય, નહીં તો કરવા છતાં કંઈ પણ તેણે કર્યું નથી. ગોળ ગોળ મોટું મીંડું જ કર્યું છે તેમાં શંકા નથી. આવી વાત અહીંયા સરસ રીતે કરી છે. એટલે જીવની મુખ્ય વાત અહીંયા હોય તો ભેદ જ્ઞાન ઉપર બહુ ભાર મૂક્યો છે મહારાજ સાહેબે, કે એક આ ભેદ જ્ઞાન એટલે આ જ, કે એક ધારા કર્મની ચાલે છે, જ્ઞાન ધારા ચાલે છે, એક જ આત્મામાં ચાલે છે બે ધારા. અજ્ઞાનના આધાર ઉપર કર્મધારા ચાલે છે, એને ઉપરથી ઉપેક્ષા ભાવ કરી એમાંથી નિવૃત્ત થઈ અને જ્ઞાન ધારાની સાથે આ જીવ પોતાનો ઉપયોગ જોડી દે, એ સિવાયને કાંઈ કરવાનું નથી. આટલું કરે એટલે એની મેળે રસ્તો મળ્યા કરશે, કેમ કે સાચા રસ્તા પર આવી ગયો. આ રસ્તાથી પાછો વળીને આ રસ્તો પકડી લે, એ અવશ્ય પોતાના ઠેકાણે પહોંચશે એમ વાત કરવી છે. છેલ્લે કહે છે, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, જ્ઞાન કેવી રીતે મેળવવું, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, શું ઉપાય, જ્ઞાન મેળવવા માટે ક્યાં જવું, શું કરવું, આ બધા વિચારો આવે ત્યારે કહે છે, જેને નિજ વિશે નિજ બુદ્ધિ છે. હવે આ ક્યાંથી પ્રાપ્ત થાય, જેને નિજ વિશે નિજ બુદ્ધિ છે, પરને વિશે પોતાપણાની બુદ્ધિ ટળી ગઈ છે, એવી ઘટના જેના અંતરમાં ઘટી રહી છે તેનામાં જ્ઞાન પ્રકાશ પામ્યું કહેવાય. આવું જ્ઞાન જેનામાં પ્રકાશ પામ્યું હોય એવી જે વ્યક્તિ તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી તે પરમ શ્રેય છે, પરમ કલ્યાણ છે. આ પ્રાપ્ત કરવાનો ઉપાય કેવી, કોની પાસે જવું, તો કે જેને જ્ઞાન પ્રાપ્ત થયું, આત્મજ્ઞાન. આત્મજ્ઞાની પુરુષ સિવાય જીવનું અજ્ઞાન ટાળવા માટે કોઈ સમર્થ નથી. જીવે પ્રયત્ન પોતે કરવાનો, પુરુષાર્થ પોતે કરવાનો, પણ નિમિત્ત કારણની અંદરમાં પણ આત્મજ્ઞાની પુરુષ હોય તો કહેવાતા પંડિતો વિદ્વાનો ગમે તેટલી ચર્ચામાં સમર્થ હોય, ખંડન મંડનમાં માસ્ટરી હોય, કોઈ કામ નથી. આત્મજ્ઞાની પુરુષ હોય તો એનું કેવી ભક્તિ કરવી, દાસાનું દાસ બનીને, એના દાસ નહીં એના દાસના પણ દાસ બનીને એટલો લઘુતા ભાવ લઈ અને એમને શરણમાં જવાનું છે ત્યારે આ કામ થાય એવું છે. થોડું છે વંચનમાં લઉં, એક પાનું છે લઈ લઈ.
અભિવ્યક્તિ જગતમાં છે, તમારું જોડાણ મિલન થાય કે ન થાય, ફોનનો રોંગ નંબર લાગે તો કોઈ શું કરે, તમને ફોન કરતા નહીં આવડતો હોય સામો પણ એમ કહેશે કે ભાઈ ફોન મૂકી દો, રોંગ નંબર છે. જેના આત્મામાં આવો પ્રકાશ થયો છે એવા પુરુષને દાસાનું દાસપણે અનન્ય ભક્તિએ નમસ્કાર. દાસપણે નહીં પણ દાસાનું દાસપણે, અમે દાસના પણ દાસ છીએ. આપણે તો શેઠના શેઠ છીએ. મંદિરમાં જઈએ ત્યારે પૂજારીને કહીએ કે ઓળખે છે, ટ્રસ્ટી છું, વડકી લાવ, કળશ લાવ, કળશ લઈ આવ, પછી ભગવાનની પૂજા કરીએ. આપણે પૂજા કરીએ કે શું કર્યું એ તો જ્ઞાની જાણે, પણ દાસાનું દાસ ભાવ પરમ શ્રેય છે. આત્માનો પ્રકાશ જેને પ્રાપ્ત થયો છે એવા જ્ઞાની પુરુષ પ્રાપ્ત થઈ તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી, અને જેને આવી ભક્તિ પ્રાપ્ત થવા છતાં અંદર વિષમતા અથવા અહંકાર આવતો નથી એવા જ્ઞાનીને ધન્ય છે. નહીં તો એ ગણે કે કેટલા શિષ્યો થયા, કોની ભક્તિ વધારે છે. નંબર એક, નંબર બે આ વિશેષ કરે છે. અરે ભલા માણસ, આ ઉપાધિમાં તું ક્યાં પડ્યો? ભક્તિમાનને ભક્તિ કરનાર પ્રાપ્ત થવા છતાં વિષમતા આવતી નથી એવા જ્ઞાનીને.
ત્રણ વાત કરી, ઉપાય પણ બતાવ્યું. એ ઉપાય કરવો, આવી ઘટના જેનામાં બની છે તેની દાસાનું દાસપણે સેવા કરવી એ પણ બતાવ્યું, અને જેની ભક્તિ શિષ્ય કરી રહ્યો છે તેઓને પણ અંતરમાં જરા પણ વિષમભાવ ન થવો જોઈએ તેવી ચેતવણી પણ આપી, અને પછી એમ કહ્યું કે આવી સર્વ દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્માને જો કોઈ ગુરુપણે આરાધે, તમે અમારા સદગુરુ છો એમ કહી ગુરુપણે આરાધે, ભક્તિ કરે, દાસાનું દાસ ભાવથી અર્પણ થાય, તો પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે પ્રથમ ગુરુપણું છોડી શિષ્ય વિશે તેને પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે, જેથી તેનામાં અહંકાર ઊભો ન થાય. જો અહંકાર ઊભો થાય તો શિષ્યનું તો જે થવાનું હશે તે થશે, પણ ગુરુની દશા બેસી જશે. માટે ગુરુને પણ કહ્યું, જ્ઞાન પ્રાપ્તિમાં સૌથી મોટો અવરોધ જો કોઈ પણ હોય તો અહંકાર છે. આવો અહંકાર ગાળવા માટે આ શ્રેષ્ઠતમ ઉપાય બતાવ્યો છે. આ 98મી ગાથાની પ્રસ્તાવનામાં એ જોયું કે અજ્ઞાન એ સૌથી મોટો દોષ છે. એ અજ્ઞાન જ્ઞાન દ્વારા દૂર કરવાનું છે. એ જ્ઞાન જેનામાં પ્રકાશિત થયું છે તેના ચરણોમાં જવાથી દાસાનું દાસપણે સેવા કરવાથી એ જ્ઞાન પ્રાપ્ત થાય, અને ગુરુમાં પણ વિષમતા ભાવ થાય નહીં. જો વિષમ ભાવ થાય તો તે અટકી જાય. તેથી અહંકાર ઉગાડવા માટે જે શિષ્ય છે તેના વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે. શિષ્યનું અજ્ઞાન પણ જાય અને ગુરુનો અહંકાર પણ જાય. આને ગુરુ શિષ્યની સંધિ કહે છે. આવી સંધિ થાય તો જીવન સાર્થક થાય.
ચલો પરાશર લઈ લો.
હવે એ 99મી ગાથાનો પ્રારંભ થશે. 99મી ગાથામાં કૃપાળુદેવ એમ કહેવાના છે કે તમે જાતે વિચાર કરો કે શેનાથી બંધન થાય છે, શું શું કરવાથી બંધન થાય છે. સુયોગ ડાંગ સૂત્રમાં પ્રથમ શ્રુત સ્કંધ પ્રથમ અધ્યાયનો ઉદ્દેશ એકમાં કહ્યું છે, બુજી જસ ત્યુ દે જા બંધન પરિજાણ્યા કિમાહ બંધન વીરે કીવા જાણમ તેવું દેય. પહેલો શબ્દ બોધ પામો, જાણો અને બોધ પામીને તોડો. ભગવાન મહાવીરને પૂછો કે પ્રભુ, આપને 42 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન થયું અને સવારે એક પ્રહર અને સાંજે એક પ્રહર એમ 30 વર્ષ આપે રેસના આપી તેઓ આપે કહ્યું શું? ભગવાન મહાવીર કહે છે, બે શબ્દો, જાણો અને તોડો. બસ અમારી વાત પૂરી થઈ ગઈ, શું જાણવું? તો એના સેનાથી આત્મા બંધાય છે તે, ભગવાન બંધન કોને કહે છે તે પણ જાણો, અને કોને જાણવાથી બંધન તૂટે છે તે પણ જાણો. આ ચાર શબ્દોમાં તમામ સાધના સંક્ષેપમાં પ્રાપ્ત થાય છે. 99મી ગાથામાં પરમ કૃપાળુ દેવે આ સૂત્ર મૂક્યું છે કે કઈ કઈ રીતે આત્મા બંધાય છે. જો તમને ખબર પડી જાય કે આનાથી આત્મા બંધાય છે તો એ બંધન તોડો, મોક્ષનો ઉપાય છે, મોક્ષની વાત છોડો. પરંતુ કેમ બંધાય છે તે જાણો, જેનાથી બંધાય છે તે છોડશો એટલે મોક્ષ. સીધી વાત છે કે જેનાથી બંધાય છે તે કારણ જાણી કારણ ઉપર છેદ મૂકો તો મોક્ષ પ્રાપ્ત થાય. 99મી ગાથામાં પરમ કૃપાળુદે અદ્ભુત વાતથી પ્રારંભ કરવાના છે. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું છે તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
નવાણું ગાથામાં જતા પહેલા એક ભૂમિકા બાંધી અને અહીંયા સમાપન કરે છે અહીંયા ગાથાની ચર્ચાનું, કે અહંકાર જીવને જ્ઞાન પ્રાપ્ત થવામાં અવરોધ મોટામાં મોટો હોય તો જીવનો અહંકાર, હું જાણું છું, મને ખબર છે વગેરે વગેરે. એ અહંકારને કારણે એ જીવ જ્ઞાન પ્રાપ્તિ માટે જેટલી લઘુતા ભાવ અંદરમાં આવવો જોઈએ એ પ્રગટ કરી શકતો નથી. જો એ લઘુતા ભાવ આવે નહીં ત્યાં સુધી કોઈના શરણમાં જઈ શકતો નથી, અને જ્યાં સુધી શરણમાં જઈ શકતો નથી ત્યાં સુધી ઉપદેશ ગ્રહણ કરવાનું કોઈ સાધન નથી. આમ બધું એકબીજાની સાથે જોડાયેલું છે. એટલે શરૂઆત જીવે ત્યાંથી કરવી પડે, પોતાના અહંકાર ઉપર ધ્યાન આપીને કે ભાઈ મારે તો અરે આ. અને આ પાછું આ ખૂબી છે, આ જીવને ખબર છે, ખબર હોવા છતાં એનો ત્યાગવા તૈયાર નથી. એના વ્યવહારની અંદરમાં આજ કોઈ ગમે તેટલો વેવાય વેલા હોય, ગમે એટલું મનની અંદરમાં ખટકો હોય, તો પણ આપણે દીકરીના બાપ છીએ, એ દીકરીનો સસરો છે, તો એની સાથે વાતચીત કરવાની અંદરમાં આપણે કેટલા સંયમથી વર્તીએ કે ભાઈ આને સાથે હું જરાક ઓલું કરીશ ને તો દીકરીને દુઃખનું કારણ બનશે. એના કેટલો વિવેક આવડે, યા સાવધાની આવડે. કોઈ મોટો મિનિસ્ટર હોય એને મળવા ગયા હોય તો કેટલો વિનમ્ર ભાવે વાત કરે, કોર્ટમાં ગયા હોય મેજિસ્ટ્રેટની સામે મેજિસ્ટ્રેટ કાંઈ સવાલ જવાબ કરતા હોય તો કેટલો વિનમ્ર ભાવે, બધું આવડે છે આ જીવને. ત્યાં એનો અહંકાર ને બધું બાજુમાં મૂકતા આવડે છે, પણ જ્ઞાનીના શરણે જાય અને આ જ રીતે જો એ અહંકાર છોડી દે તો એનું કામ થાય. પણ એ અંદરમાં એને એમ થાય કે હું શું એની પાસે હું એવો દેખાવ કે હું કાંઈ જાણતો નથી. ભલે એ જ્ઞાની છે એની ના નહીં, પણ હું કાંઈ અજ્ઞાની તો નથી. આ અંદરમાં અહંકાર, સમજા? એ જ્ઞાન તમે જ્ઞાની એની ના નહીં, હું પણ અજ્ઞાની નથી એ સમજી લેજો. આ તો મને થોડુંક સમજાતું નહોતું એટલે તમને જરા પૂછવા આવ્યો છું. હવે આવો ભાવ લઈને જાય એ જીવ શું પામે? અને મોટે ભાગે મુશ્કેલી આ જ છે. જ્ઞાનીની પરીક્ષા કરવા જ જીવ જતો હોય છે. જ્ઞાન પ્રાપ્તિનો તો આશય એક બાજુ રહી જાય છે, આ પાછી ભૂલ ઉપર ભૂલ બીજી ભૂલ થાય છે. એ કેવા જ્ઞાની છે ખબર તો પડે. બધા વખાણો છો તો લાવો અમે અનુભવ કરીએ. હા, આવા ભાવથી જાય તો શું થાય? એટલે એ શબ્દ પ્રયોગ સરસ કર્યો છે. દાસાનું દાસ, દાસ નહીં દાસાનું, એના દાસનો પણ દાસ થઈને જા, આટલો લઘુતા ભાવ આવે અને પછી તું જ્ઞાનીના શરણમાં જા તો તારું કામ થાય. કારણ કે તો તારો અહંકાર ઉગડી ગયો હોય, અહંકાર ઉગડી ગયો હોય તો એની આજ્ઞાનું તો આરાધન કરવા તત્પર થઈશ, નહીં તો એની આજ્ઞા સાંભળીશ પણ આરાધન કરવા માટે તૈયાર નહીં થાય. અને માત્ર સાંભળવાથી કોઈ કામ થતું નથી, આજ્ઞાનું આરાધન કરવું પડે. અને જ્ઞાનીની ભક્તિ કરવી એટલે શું? જ્ઞાનીની ભક્તિ કરવી એટલે દીવાબત્તી કરવા, અગરબત્તીનો ધૂપ કરવો, આરતી કરવી, કીર્તન ભજન કરવું, જ્ઞાનીની ભક્તિ થઈ ગઈ. એ સાચી ભક્તિ નથી, એ તો પરંપરા છે એક, અને એ સ્થૂળ છે. સૂક્ષ્મતા એ તો ભક્તિ છે, એની આજ્ઞામાં રહેવું તે. જ્ઞાની રાજી રહી એમ રહેવું એનું નામ ભક્તિ. ભક્તિ એટલે જોડાણ છે, જ્ઞાનીની સાથે જોડાણ છે. એ જોડાણ ક્યારે જ થાય? એમની આજ્ઞામાં રહીએ, એ કહે તેમ કરે, પોતાના વિકલ્પો છોડી દઈએ, પોતાનું ડાપણ મૂકી દઈએ અને એ કહે એની આજ્ઞાનું આરાધન. આણાએ ધમ્મો આણાએ તપો, આ શબ્દ થવો કેવી રીતે શબ્દ મહાપુરુષોએ આપ્યા હશે વિચારો. આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ, બીજા બધા તો સ્થૂળતાએ છે, આ મુખ્ય છે. એ જ આજ્ઞાનું આરાધન, એ જ વાત કરવી છે. અને પછી છેલ્લામાં સમાધાન કરતા જ્ઞા માયુર ભગવાનની વાત લઈને કીધું કે માયુર ભગવાને બહુ શું આપ્યો, તો કે બે શબ્દ, જાણો અને તોડો. મહાવીર પ્રભુએ શું કહ્યું, બે શબ્દો, જાણો અને તોડો, બસ અમારી વાત પૂરી થઈ. શું જાણવું, તો કે સેનાથી આત્મા બંધાય છે તે આત્માના બંધનું કારણ જાણો, અને બંધન કોને કહે છે તે પણ જાણે, અને કોણ કોને જાણવાથી બંધન તૂટે એ પણ જાણો. બંધન છે એટલો તો પેલા સ્વીકાર થવો જોઈએ, તો બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય કરે. એટલે એ પણ જાણો કે તને બંધન છે તો શેનું છે, કેવા પ્રકારનું છે, અને પછી એ કયા પ્રકારે તૂટે એનો બોધ ગ્રહણ કરે કોઈ મહાપુરુષ પાસે, સત્પુરુષ પાસે, અને એ પ્રકારે અનુસરે તો બંધન તૂટી જાય, કારણ કે ઉપાય એ બતાવ્યો છે. એટલે 99 ગાથામાં પરમ કૃપાળુ દેવે આ સૂત્ર મૂક્યું છે, અને તે કઈ રીતે આત્મા બંધાય છે જો તમને ખબર પડી જાય કે આનાથી આત્મા બંધાય છે, તો એ બંધનને તોડો, મોક્ષનો ઉપાય છે. મોક્ષની વાત છોડો, પરંતુ કેમ બંધાય છે તે જાણો. પહેલા વહેલા તમે મોક્ષની વાત નહીં કરો, એને પાછી એને રાખો એક બાજુ. પહેલાં એ જાણો કે મને બંધન છે, અને એ બંધન છૂટી શકે એવું છે, કેવી શું કરવાથી છૂટે એ પહેલાં જાણો. એટલું કરો, જેવું બંધન ગયું તો તમે મોક્ષમાં જ છો, પછી મોક્ષ પ્રાપ્ત કરવા માટે કંઈ કરવાનું જ નથી. જેનાથી બંધાય છે તે છોડશો એટલે મોક્ષ. સીધી વાત છે કે જેનાથી બંધાય છે તે કારણ જાણી, કારણ ઉપર છેદ મૂકો તો મોક્ષ પ્રાપ્ત થાય. આમ કરીને અહીંયા આ ગાથાની વાત કરી છે. નીચે જે એક વાત જે પહેલામાં મૂકી છે ને, એ જરા આ જ્ઞાનને માટેની વાત છે, જરા વાંચી જાઉં છું, લક્ષમાં લેવા જેવી છે. શરીરનું બીજ ચિત્ત, ચિત્તનું બીજ વાસના, વાસનાનું બીજ કર્મ, કર્મનું બીજ ભાવ, એ ભાવ તરફ જાગૃત થવું તે ધ્યાન છે. કર્મતંત્રની સમગ્ર પરંપરા નિર્મિત થાય છે એનું કારણ ભાવ છે. એ ભાવને જોવો ને બંધ નિમિત્તક ભાવથી તટસ્થ રહેવું એ જ સાધના છે. મૂળ જે દ્રવ્ય છે એનો પોતાનો પણ સ્વભાવ છે, આજે એનું અભાન છે, એ ભાન થાય એ જ જ્ઞાન. આ જ્ઞાન, જ્ઞાનની વ્યાખ્યા પણ આપણે મારા સાહેબની જ કરેલી વ્યાખ્યા છે. શું મૂળ જે દ્રવ્ય છે તેનો પોતાનો પણ સ્વભાવ છે, આજે એનું અભાન છે, એ ભાન થાય, આનું નામ જ્ઞાન. અને પછી એમાં રમણતા થાય એનું નામ ધ્યાન. બહુ સરસ વાત મૂકી છે, એ પણ આપણા આ જ્ઞાન પ્રાપ્તિના જ પહેલામાં છે. અહીંયા 98મી ગાથાનો જે વિચારણા હતી અહીં પૂરી થાય છે, આપણો સમય પણ પૂરો થાય છે. વિશેષ અવસર ઓમ શાંતિ.